समयसार भगवान कुनकुंदाचार्य रचित समयसार तथा भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति टीका એનો આપણે સ્વાધ્યાય કરી રહ્યા છીએ. હવે સંવર અધિકારમાં આપણે ગાથા 181, 182 અને 183થી સ્વાધ્યાય શરૂ કરીશું. સંવર અધિકારની શરૂઆત આપણે કરી છે, એમાં કળશ 125 કર્યો છે. કળશ 125માં અમૃતચંદ્રાચાર્ય ભગવાને એમ સમજાવ્યું કે અનાદિથી આશ્રવનો વિરોધી સંવર છે અને એવા સંવરને જીતીને આશ્રવ મદોન્મત થયો છે, મદથી ગર્વિત થયો છે. એવા આશ્રવનો તિરસ્કાર કરી અને હંમેશને માટે તેની ઉપર જય મેળવ્યો છે એવો સંવર ઉત્પન્ન કરતો આ ચૈતન્ય જ્ઞાન પ્રકાશ કે જે નિજ રસથી ભરપૂર છે એ ઉત્પન્ન થાય છે, એ ઉદય પામે છે. અને એવો એ જ્ઞાન પ્રકાશ ઉદય પામે છે તો એ પોતાના સ્વરૂપમાં નિશ્ચળ છે અને સમસ્ત પરદ્રવ્યોથી પરભાવોથી એ જુદો છે. એટલે એમ સંવર અધિકારની શરૂઆતમાં જ અમૃતચંદ્રાચાર્ય ભગવાને સમ્યક જ્ઞાનની વાત કરી, સાથે સાથે ભેદ જ્ઞાન પણ દર્શાવ્યું કે સમસ્ત પરપદાર્થથી જુદો એ ચૈતન્ય પ્રકાશ, અને એ ચૈતન્ય પ્રકાશ સમસ્ત પદાર્થથી તો જુદો છે પરંતુ નિજરસની અતિશયતાપૂર્વક છે, એટલે નિજરસથી ભરેલો છે અને એ આશ્રવ હંમેશને માટે નાશ કરી અને ઉત્પન્ન થયો છે એવા સંવરને ઉત્પન્ન કરનારો છે. હવે અહીંયા કહે છે કે ત્યાં સંવર અધિકારની શરૂઆતમાં જ ભગવાન કુનકુંદાચાર્ય સકળ કર્મનો સંવર કરવાનો ઉત્કૃષ્ટ ઉપાય જે ભેદ વિજ્ઞાન તેની પ્રશંસા કરે છે. ભેદ વિજ્ઞાનની પ્રશંસા કરે છે, ભેદ વિજ્ઞાન નો ઉપાય બતાવે છે કે કેમ ભેદ વિજ્ઞાન થાય છે અને એ ભેદ વિજ્ઞાન કેવું છે કે એ સંવર રૂપ ભેદ વિજ્ઞાન છે. એટલે એ અહીંયા સમજાવતા ગાથા 181, 182 અને 183 કહે છે. આપણે ગાથાઓ લઈએ. ઉપયોગે ઉપયોગ ક્રોધાદિષુ નાસ્તિ કોપી ઉપયોગ, ક્રોધ ક્રોધે ચૈવ હિ ઉપયોગે નાસ્તિ ખલુ ક્રોધ. અષ્ટ વિકલ્પે કર્મણી નો કર્મણી ચાપિ નાસ્તિ ઉપયોગ્ય, ઉપયોગે ચ કર્મ નો કર્મ ચાપી નો અસ્તિ. एतत्त्व विपरीतं ज्ञानं यदा तु भवति जीवस्य तदा न किञ्चित् करोति भावम् उपयोग शुद्धात्मा। गुजराती में गाथा लइए। उपयोग मा उपयोग को उपयोग नहीं क्रोधादि मा छे क्रोध क्रोध महीज निश्चय क्रोध नहीं उपयोग मा उपयोग छे नहीं अष्टविध कर्मो अने नो कर्म मा कर्मो अने नो कर्म कई पण छे नहीं उपयोग मा आवुं अविपरीत ज्ञान जारे उद्भवे छे जीवने त्यारे न कई पण भाव ते उपयोग शुद्ध आत्मा करे। गाथाना अर्थमां अहींया कहे छे के उपयोग उपयोगे एटले उपयोग उपयोग मां छे ज्ञान दर्शनना उपयोग छे अने ए द्वारा आपणे वस्तुनुं ज्ञान करीए छीए। ज्ञान दर्शनना उपयोग छे अने ए द्वारा आपणे वस्तुनुं ज्ञान करीए छीए। ज्यां उपयोग जाय छे એનું આપણે જ્ઞાન કરીએ છીએ। એવો એ ઉપયોગ ખરેખર તો એ ઉપયોગમાં જ સમાયો છે, એ ઉપયોગમાં જ રહ્યો છે, પરનું લક્ષ કરે છે, પણ છતાંય એ ઉપયોગ તો ઉપયોગમાં જ રહ્યો છે, પરમાં જતો નથી એમ કહેવું છે। ઉપયોગ ઉપયોગમાં છે। અહીંયા તો ભેદ જ્ઞાન કેમ કરવું એની રીત બતાવી છે અને એનો મહિમા પણ બતાવ્યો છે। એટલે આ ગાથાઓ ઘણી મહત્વની છે અને સૂક્ષ્મતાથી સમજવા જેવી છે, ખૂબ ધ્યાન રાખીને સમજવા જેવી છે। ઉપયોગ ઉપયોગમાં છે, ઉપયોગ બીજે નથી, ઉપયોગ ઉપયોગમાં જ રહ્યો છે। ઉપયોગ એ જ્ઞાનનો ઉપયોગ છે, એ આત્માનો સ્વભાવ છે, એ આત્માને છોડીને બહારમાં જતો જ નથી, એ આત્મામાં જ રહ્યો છે, આત્માના આધારે છે। જ્ઞાનનો ઉપયોગ જ્ઞાનના આધારે છે એટલે એ જ્ઞાનમાં જ છે। ઉપયોગ ઉપયોગમાં છે। ક્રોધ આદિકમાં કોઈ ઉપયોગ નથી। ક્રોધ આદિક કસાયો, ક્રોધ માન માયા લોભ અને નવ પ્રકારના નો કસાયો અને કર્મ અને નો કર્મ, એમાં ક્યાંય ઉપયોગ નથી, કેમ કે એ તો બધા જડ છે, એ તો બધા જડ છે। અને ઉપયોગ તો જ્ઞાન સ્વરૂપ છે એટલે એ તો ચેતન છે, ચેતન જડમાં રહ્યો નથી, ચેતન જડમાં રહ્યો નથી। ઉપયોગ ઉપયોગમાં છે, ક્રોધાદિકમાં કોઈ ઉપયોગ નથી। વળી ક્રોધ ક્રોધમાં જ છે। ઉપયોગ ઉપયોગે ક્રોધાદિષુ કોપિ ઉપયોગ નાસ્તિ ચ ક્રોધ ક્રોધે એવ હિ, એટલે કે વળી ક્રોધ ક્રોધમાં જ છે। ઉપયોગે ખલુ ક્રોધ નાસ્તી, ઉપયોગમાં નિશ્ચયથી ખરેખર ક્રોધ નથી। ક્રોધ ક્યાં છે? ક્રોધ ક્રોધમાં જ છે। ઉપયોગમાં ક્રોધ નથી, ક્રોધ ઉપયોગમાં નથી, ક્રોધ ક્રોધમાં જ છે। ક્રોધ ક્રોધમાં જ છે, એ ઉપયોગમાં નથી। એ ક્રોધ આત્માના સ્વરૂપમાં નથી, ક્રોધ આત્માના સ્વરૂપમાં નથી, ઉપયોગમાં નથી। ખરેખર એ ક્રોધમાં છે, ઉપયોગમાં નથી। આગળ કહે છે, અષ્ટ વિકલ્પે કર્મણી ચ અપી નો કર્મણી ઉપયોગ नास्ति। आठ प्रकारना कर्म, अष्ट विकल्पे कर्मणि, आठ प्रकारना कर्म तेमज नो कर्म मा उपयोग नथी। क्रोध मा नथी ये तो बात करी, कषायो मा नथी। हवे आगळ एम कहे छे के आ 148 जेनी प्रकृति छे एवा कर्म के कर्म नी अंदर उपयोग नथी, नो कर्म मां उपयोग नथी। अने वळी कहे छे के च उपयोगे कर्म च अपि नो कर्म नो अस्ति। अने उपयोग मां ए कर्म के नो कर्म पण नथी, उपयोग मां कर्म तेमज नो कर्म नथी। एततु अविपरीतम नानम यदा तु जीवश्य भवति। आवू अविपरीत जे विपरीत नथी एटले के यथार्थ छे, आवू अविपरीत जे यथार्थ छे, जे साचू छे, जे सम्यक छे, एवू ज्ञान जारे जीवने थाय छे तदा उपयोग शुद्ध आत्मा किंचित भावम न करोती, त्यारे ते उपयोग स्वरूप शुद्ध आत्मा उपयोग सिवाय अन्य कोई पण भावने करतो नथी। भगवान आत्मा ने सम्यक ज्ञान थाय छे, अविपरीत ज्ञान सम्यक ज्ञान थाय छे त्यारे ए जीव उपयोग स्वरूप शुद्ध आत्मा सिवाय अन्य कोई भाव ने करतो नथी। उपयोग स्वरूप शुद्ध आत्मा उपयोग सिवाय अन्य कोई पण भाव ने करतो नथी। शुं वात करी, सौथी पहली वात तो ए करी के उपयोग उपयोग मां छे અને ક્રોધ છે તે ક્રોધમાં છે, ઉપયોગ છે તે ક્રોધમાં નથી અને ક્રોધ છે તે ઉપયોગમાં નથી। એટલે કષાયો છે એ જળ છે એ જીવમાં નથી અને જીવ કષાયોમાં નથી। નવ તત્વની રીતે વિચારીએ તો પણ એમ જ છે। શું છે તો કે જે બંધ પડ્યા છે, જે કર્મ છે એ કર્મ છે એ ઉપયોગમાં નથી, એ ઉપયોગમાં નથી અને ઉપયોગ કર્મમાં નથી, કર્મ કે નો કર્મમાં ઉપયોગ નથી। ઉપયોગ એટલે જ્ઞાન અને જ્ઞાન એટલે ભગવાન આત્મા। આત્મા કર્મમાં નથી, કર્મ જ્ઞાનમાં નથી। અને જ્યારે આવું સમ્યક જ્ઞાન જીવને થાય છે ત્યારે તે ઉપયોગ સ્વરૂપ શુદ્ધાત્મા ઉપયોગ સિવાય અન્ય કોઈ પણ ભાવને કરતો નથી, એટલે પોતે પોતાના જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા સિવાય અન્ય ભાવે થતો નથી, એટલે શુદ્ધ ભાવે પરિણમે છે। ક્યારે એ શુદ્ધ ભાવે પરિણમે છે કે જ્યારે એને સમ્યક જ્ઞાન થાય છે, ત્યારે અવિપરીત જ્ઞાન થાય છે। ત્યારે કેવું અવિપરીત જ્ઞાન છે તો કે એમાં એને ઉપયોગ ઉપયોગમાં રહ્યો છે, એટલે ઉપયોગ એટલે જ્ઞાન એ જ્ઞાનમાં જ છે, એ ક્રોધમાં પણ નથી અને કર્મમાં પણ નથી, નો કર્મમાં પણ નથી। અને એ રીતે એ નો કર્મ કર્મ કે ક્રોધ એ ઉપયોગમાં નથી, ઉપયોગ તો શુદ્ધ છે। એવું જેને જ્ઞાન થાય છે ત્યારે એ સમ્યક જ્ઞાન કહેવાય છે, એ અવિપરીત જ્ઞાન છે, પોતાનું જેવું સ્વરૂપ છે એવું જ એ જ્ઞાન છે। અને એમ એ ઉપયોગ સ્વરૂપ શુદ્ધ આત્મા ઉપયોગ સિવાય અન્ય કોઈ પણ ભાવને કરતો નથી, એટલે શુદ્ધ ભાવ સિવાય અન્ય ભાવને કરતો નથી, એટલે કે સંવર ભાવે એ પરિણમે છે। ઉપયોગ સ્વરૂપ શુદ્ધ આત્મા ઉપયોગ સિવાય અન્ય કોઈ પણ ભાવને કરતો નથી, એટલે કે એ શુદ્ધ ભાવે પરિણમે છે, એટલે એ સંવર ભાવે રહે છે. હવે અમૃતચંદ્રાચાર્ય ભગવાને એના ઉપર જે ટીકા લખી છે એને આપણે સમજીએ. ઘણો વિસ્તાર કરે છે, બહુ મહત્વની વાત છે. ટીકામાં અહીંયા કહે છે કે ખરેખર એક વસ્તુની બીજી વસ્તુ નથી, અર્થાત એક વસ્તુની બીજી વસ્તુ કાંઈ સંબંધી નથી. એક વસ્તુ બીજી વસ્તુની નથી એટલે એક વસ્તુને બીજી વસ્તુ સાથે કાંઈ સંબંધ નથી. એક વસ્તુની બીજી વસ્તુ કાંઈ સંબંધી નથી. કારણ કે બંનેના પ્રદેશો ભિન્ન હોવાથી તેમને એક સત્તાની અનુપોત્તિ છે, અર્થાત બંનેની સત્તા જુદી જુદી છે. બંનેના પ્રદેશો ભિન્ન ભિન્ન હોવાથી બંનેની સત્તા એકરૂપ થતી નથી, બંનેની સત્તા જુદી જુદી રહે છે. સત્તા એટલે એમનું બંનેનું હોવા પણ. બંનેના પ્રદેશો ભિન્ન ભિન્ન છે. કોના બંનેના? વસ્તુ, એક વસ્તુ અને બીજી વસ્તુ, બંને વસ્તુ ને પ્રદેશ ભિન્નતા છે એટલે બંનેના પ્રદેશો ભિન્ન ભિન્ન છે. દરેક વસ્તુ પોતે પોતાના પ્રદેશમાં રહેલી છે એટલે બે સત્તા જુદી જુદી થઈ. બંનેના અસ્તિત્વ જુદા છે એટલે એક વસ્તુ બીજી વસ્તુની કાંઈ સંબંધી નથી. એટલે એક વસ્તુની બીજી વસ્તુ નથી, બંનેના પ્રદેશો ભિન્ન છે એટલે એમની બંનેની સત્તા પણ જુદી છે. એટલે એક સત્તા નથી, બંનેની એક સત્તા નથી, બંનેનું હોવા પણ એક રૂપ નથી. બંનેના પ્રદેશો જુદા છે, એક વસ્તુ છે એના પ્રદેશ જુદા છે એટલે એનું હોવા પણ એની સત્તા એ જુદી છે, અને બીજી વસ્તુ છે એના પ્રદેશો જુદા છે એટલે એનું હોવા પણ એની સત્તા પહેલાની પહેલી વસ્તુ કરતા જુદી છે. એટલે બંનેની સત્તા જુદી જુદી છે. અને એ રીતે એક વસ્તુની બીજી વસ્તુ નહીં હોવાથી એક સાથે બીજીને આધાર આધેય સંબંધ પણ નથી. પહેલી વસ્તુ અને બીજી વસ્તુ બંને વસ્તુના પ્રદેશો જુદા છે, બંનેની સત્તા જુદી છે એટલે પહેલી વસ્તુ એ બીજી વસ્તુની નથી કે બીજી વસ્તુ પહેલી વસ્તુની નથી. અને પહેલી વસ્તુને બીજી વસ્તુ સાથે આધાર આધેય સંબંધ પણ નથી. એક પહેલી વસ્તુ છે એ બીજી વસ્તુના આધારે નથી, કેમ કે એની સત્તા જુદી છે. પહેલી વસ્તુને બીજી વસ્તુનો આધાર નથી, પહેલી વસ્તુ બીજી વસ્તુના આધારે નથી, તેમ બીજી વસ્તુ પહેલી વસ્તુના આધારે નથી. બંનેને એકબીજાનો આધાર નથી, બંનેમાં આધાર આધેય સંબંધ નથી. પહેલી વસ્તુ બીજી વસ્તુના આધારે હોય તો એ આધેય થાય, પણ એવો આધાર અને આધેય એવો સંબંધ બે વસ્તુ વચ્ચે નથી, કેમ કે બંનેનું સ્વતંત્ર અસ્તિત્વ છે, બંનેની સત્તા જુદી છે, બંનેના પ્રદેશો જુદા છે એટલે એક વસ્તુ સાથે બીજી વસ્તુને આધાર આધેય સંબંધ નથી. એક વસ્તુની બીજી વસ્તુ નહીં હોવાથી એક સાથે બીજીને આધાર આધેય સંબંધ પણ નથી. એકના આધારે બીજી છે એમ નથી, અથવા તો બીજીના આધારે પહેલી છે એમ નથી. એટલે પહેલી આધાર અને બીજી આધેય એમ પણ નથી, અને બીજી આધાર અને પહેલી આધેય એમ પણ નથી. આધાર જે ગ્રહણ કરે છે તે આધેય છે. એટલે આધાર અને આધેય એવો સંબંધ બે વસ્તુ વચ્ચે નથી. તેથી દરેક વસ્તુને પોતાના સ્વરૂપમાં પ્રતિષ્ઠારૂપ એટલે દ્રઢપણે રહેવારૂપ જ આધાર આધેય સંબંધ છે. બીજી વસ્તુ સાથે એને આધાર આધેય સંબંધ નથી, પરંતુ પોતાના સ્વરૂપમાં પ્રતિષ્ઠારૂપ જ આધાર આધેય સંબંધ છે. પ્રતિષ્ઠારૂપ એટલે પોતાના સ્વરૂપમાં દ્રઢપણે રહેવારૂપ આધાર આધેય સંબંધ છે. પોતાનું જેવું સ્વરૂપ છે એવા સ્વરૂપમાં પોતે રહેલ છે એ જ એનો આધાર આધેય સંબંધ છે. વસ્તુના પ્રદેશ જુદા છે એટલે બીજી વસ્તુથી એ તદ્દન જુદી છે. બીજી વસ્તુ સાથે એને આધાર આધેય સંબંધ નથી. એક વસ્તુ બીજી વસ્તુમાં નથી. તો હવે આધાર આધેય સંબંધ કોને કોની સાથે છે, કોણ કોના આધારે છે? તો કે દરેક વસ્તુ પોતે પોતાના સ્વરૂપમાં પ્રતિષ્ઠારૂપ એટલે દ્રઢપણે રહેવારૂપ જ આધાર આધેય સંબંધ ધરાવે છે. પોતે પોતાના સ્વરૂપમાં દ્રઢપણે રહેવારૂપ જ આધાર આધેય સંબંધ છે, એવો એને આધાર આધેય સંબંધ છે. માટે જ્ઞાન કે જે જાણન ક્રિયારૂપ પોતાના સ્વરૂપમાં પ્રતિષ્ઠિત એટલે રહેલું છે. જ્ઞાન ક્યાં રહેલું છે, કેવી રીતે રહેલું છે? તો કહે છે કે જ્ઞાન જાણન ક્રિયારૂપ પોતાના સ્વરૂપમાં રહેલું છે. જ્ઞાન જાણન ક્રિયારૂપ પોતાના સ્વરૂપમાં, જ્ઞાનનું સ્વરૂપ જાણન ક્રિયારૂપે છે અને એમાં જ્ઞાન રહેલું છે, એમાં જ્ઞાન સમાયેલું છે, એમાં જ્ઞાન પ્રતિષ્ઠિત છે. પ્રતિષ્ઠાનો અર્થ અહીંયા પ્રતિષ્ઠિત એટલે અહીંયા હોવું, રહેવું એવો અર્થ કરવાનો છે. યશ એવો અર્થ અહીંયા નથી કરવો પ્રતિષ્ઠાનો. અહીંયા તો પ્રતિષ્ઠિત એટલે રહેલું છે, એમાં એ પ્રતિષ્ઠિત છે, એમાં સમાયેલું છે, એમાં રહેલું છે, એમાં એનું હોવાપણું છે, એમ એ પ્રતિષ્ઠિત છે. જાણન ક્રિયારૂપ પોતાના સ્વરૂપમાં જ્ઞાન રહેલું છે. જાણન ક્રિયારૂપ પોતાનું સ્વરૂપ છે. કોનું? જ્ઞાનનું. જ્ઞાનનું સ્વરૂપ કેવું છે? એ જાણવાની ક્રિયા કરે, જાણે 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 એવું એ જાણન ક્રિયારૂપ પોતાનું સ્વરૂપ છે, એમાં જ્ઞાન રહેલું છે. તે જાણન ક્રિયાનું જ્ઞાનથી અભિન્નપણું હોવાને લીધે જ્ઞાનમાં જ છે. અને એ જાણન ક્રિયા અને જ્ઞાન એ કાંઈ જુદા નથી. જાણન ક્રિયા જાણવાની ક્રિયા એટલે જાણન ક્રિયા એ અને જ્ઞાન એ બંને કાંઈ જુદા નથી. જાણન ક્રિયારૂપ જ્ઞાનનું સ્વરૂપ છે અને એવા એ જાણન ક્રિયારૂપ પોતાના સ્વરૂપમાં જ્ઞાન રહેલું છે. એટલે જાણન ક્રિયા અને જ્ઞાન એ બંનેને અભિન્નપણું છે. એટલે જાણન ક્રિયાથી જ્ઞાન કાંઈ જુદું નથી અને એમ કે જાણન ક્રિયાનું જ્ઞાનથી અભિન્નપણું હોવાને લીધે જ્ઞાનમાં જ છે. શું કહ્યું? માટે જ્ઞાન કે જે જાણન ક્રિયારૂપ પોતાના સ્વરૂપમાં પ્રતિષ્ઠિત રહેલું છે તે જાણન ક્રિયાનું જ્ઞાનથી અભિન્નપણું હોવાને લીધે જ્ઞાનમાં જ છે. એ બીજે ક્યાંય નથી, એ ક્રોધાદિકમાં નથી, એ કર્મ કે નો કર્મમાં પણ નથી. એ ક્યાં છે? તો કે જ્ઞાનમાં જ છે. પોતાનું આધાર આધેય પણ વસ્તુને પોતાના સ્વરૂપ સાથે છે, પોતે પોતાના સ્વરૂપમાં પ્રતિષ્ઠિત છે, એટલે પોતાના સ્વરૂપમાં એ રહેલું છે, એટલે એની સાથે જ એને આધાર આધેય સંબંધ છે. અને એમાં અહીંયા જ્ઞાનની વાત લીધી, તો કે જ્ઞાનને કોની સાથે આધાર આધેય સંબંધ હોય, કઈ રીતે છે? તો કે એ જ્ઞાન છે, એ જાણન ક્રિયારૂપ છે, અને એવા જાણન ક્રિયારૂપ પોતાના સ્વરૂપમાં એ રહેલું છે, એનો જ એને આધાર છે. અને એ જાણન ક્રિયાનું જ્ઞાનથી અભિન્નપણું હોવાને લીધે જ્ઞાનમાં જ છે. ક્રોધાદિક કે જે ક્રોધાદિ ક્રિયારૂપ પોતાના સ્વરૂપમાં પ્રતિષ્ઠિત છે, તે ક્રોધાદિ ક્રિયાનું ક્રોધાદિથી અભિન્નપણું હોવાને લીધે ક્રોધાદિકમાં જ છે. જેમ પેલું જ્ઞાન જ્ઞાનમાં જ છે, એવી રીતે અહીંયા એમ કહેવું છે કે ક્રોધ છે તે ક્રોધમાં જ છે, કેમ કે ક્રોધ જે છે એ ક્રોધ ક્રિયારૂપ એનું સ્વરૂપ છે, અને એવા ક્રોધ ક્રિયારૂપ પોતાના સ્વરૂપમાં એ રહેલ છે, એટલે એમાં એ પ્રતિષ્ઠિત છે. અને તેથી એ ક્રોધ ક્રિયાનું ક્રોધાદિથી જુદાપણું નથી, ક્રોધ ક્રિયા અને ક્રોધ એ કાંઈ જુદા નથી, એનું અભિન્નપણું હોવાને લીધે એ ક્રોધ ક્રોધાદિકમાં જ છે, ક્રોધાદિક ક્રોધાદિકમાં જ છે, ક્રોધ ક્રોધમાં જ છે. આગળ કહે છે, જ્ઞાનનું સ્વરૂપ જાણન ક્રિયા છે, માટે જ્ઞાન આધેય અને જાણન ક્રિયા આધાર છે. જાણન ક્રિયાના આધારે જ્ઞાન છે, એનો આધાર જાણન ક્રિયાના એ આધાર છે, અને જ્ઞાન છે તે આધેય છે. જાણન ક્રિયા આધાર હોવાથી એમ ઠર્યું કે જ્ઞાન જ આધાર છે, કારણ કે જાણન ક્રિયા અને જ્ઞાન જુદા નથી. જાણન ક્રિયા અને જ્ઞાન જુદા નથી, જાણન ક્રિયાને આધાર કયો અને જ્ઞાન આધેય છે, પણ જાણન ક્રિયા અને જ્ઞાન એ કઈ જુદા નથી. એટલે જાણન ક્રિયા આધાર હોવાથી એમ ઠર્યું કે જ્ઞાન જ આધાર છે, કારણ કે જાણન ક્રિયા અને જ્ઞાન જુદા નથી. આ રીતે એમ સિદ્ધ થયું કે જ્ઞાન જ્ઞાનમાં જ છે, જ્ઞાન જ્ઞાનમાં જ છે. એવી જ રીતે ક્રોધ ક્રોધમાં જ છે. અહીંયા જરાક વિસ્તાર કરીને સમજાવ્યું કે કોણ શેમાં છે. જ્ઞાન જ્ઞાનમાં જ છે, ઉપયોગ ઉપયોગમાં જ છે, એ વાતને અહીંયા સમજાવી. એ ક્રોધમાં નથી, કેમ કે દરેક વસ્તુ શરૂઆત જ ત્યાંથી કરી કે ખરેખર દરેક વસ્તુ જે છે એ પોતે પોતે પોતાની સત્તામાં છે, પોતાની સત્તાને છોડીને બીજાની સત્તામાં એ જતી નથી. બે વસ્તુઓ એક સત્તા રૂપ થતી નથી, એટલે બે વસ્તુઓના પ્રદેશો ભિન્ન હોવાથી તેમને એક સત્તાની અનુપપત્તિ છે, એટલે કે બંનેની સત્તા જુદી જુદી છે. એટલે અહીંયા જો ક્રોધને લઈએ અને જ્ઞાનને લઈએ, અથવા ઉપયોગને લઈએ, જ્ઞાન કહો કે ઉપયોગ, તો એ બંને વસ્તુ જુદી છે, બંનેના પ્રદેશ પણ જુદા છે, અને બંનેની સત્તા જુદી છે. બંનેને એકબીજાનો આધાર હોઈ શકે જ નહીં. આધાર હોય તો કોનો હોય? જ્ઞાનને પોતાનો જ આધાર હોય, એટલે કે જ્ઞાનને જ્ઞાન ક્રિયા એ આધાર છે અને જ્ઞાન એ આધેય છે. અને જ્ઞાન ક્રિયા એ કઈ જ્ઞાનથી જુદી નથી, એટલે જ્ઞાન છે એ જ્ઞાનમાં જ છે, અને એવી જ રીતે ક્રોધ છે તે ક્રોધમાં જ છે. વળી ક્રોધાદિકમાં, કર્મમાં કે ન કર્મમાં જ્ઞાન નથી. ક્રોધમાં તો નથી, પણ કર્મમાં પણ નથી, અને નો કર્મમાં પણ જ્ઞાન નથી. વળી કે છે, ક્રોધાદિકમાં, કર્મમાં કે નો કર્મમાં, આ ત્રણેય લીધા, એમાં ત્રણેયમાંથી કોઈમાં જ્ઞાન નથી, અને જ્ઞાનમાં આ ત્રણમાંથી કોઈ નથી. ક્રોધાદિક, કર્મ કે નો કર્મ નથી, કારણ કે તેમને પરસ્પર અત્યંત સ્વરૂપ વિપરીતતા હોવાથી. સ્વરૂપ વિપરીતતા છે એટલે શું? સ્વરૂપ વિપરીતતા એટલે સ્વરૂપ તદ્દન જુદું છે, ભિન્ન છે. એટલે કે જ્ઞાનનું સ્વરૂપ અને પેલા ક્રોધાદિકનું સ્વરૂપ, અને એમ જ કર્મનું સ્વરૂપ, નો કર્મનું સ્વરૂપ, એ જ્ઞાનના સ્વરૂપથી બધાનું સ્વરૂપ વિરુદ્ધ છે. જ્ઞાનનું સ્વરૂપ અને આ ક્રોધાદિક તેમજ કર્મનું અને નો કર્મનું સ્વરૂપ અત્યંત વિરુદ્ધ છે, જુદું છે, એનાથી વિપરીત છે. ક્રોધનું સ્વરૂપ, કર્મનું સ્વરૂપ, નો કર્મનું સ્વરૂપ, એ બધાનું સ્વરૂપ જે છે તે જ્ઞાનના સ્વરૂપથી વિપરીત છે, જુદું છે, ભિન્ન છે, તદ્દન વિપરીત છે. તેમને પરમાર્થભૂત આધાર આધેય સંબંધ નથી. વળી જ્ઞાનનું સ્વરૂપ જેમ જાણન ક્રિયા છે, તેમ જ્ઞાનનું સ્વરૂપ કઈ ક્રોધાદિની ક્રિયા નથી. જ્ઞાનનું સ્વરૂપ જાણન ક્રિયા છે, પણ એવી રીતે જ્ઞાનનું સ્વરૂપ કઈ ક્રોધાદિની ક્રિયા નથી. અને જો જ્ઞાનનું સ્વરૂપ જાણન ક્રિયા છે તેમ ક્રોધાદિક ક્રિયા પણ છે એમ, અને ક્રોધાદિકનું સ્વરૂપ જેમ ક્રોધાદિક ક્રિયા છે તેમ જાણન ક્રિયા પણ છે એમ કોઈ રીતે સ્થાપી શકાય, કોઈ રીતે સ્થાપી શકાય, તો પછી જ્ઞાનમાં ક્રોધ ને ક્રોધમાં જ્ઞાન આવે. પણ એવું તો સ્થાપી શકાતું જ નથી. જ્ઞાનનું સ્વરૂપ છે એ જાણન ક્રિયા છે, અને જ્ઞાનનું સ્વરૂપ ક્રોધાદિક ક્રિયા પણ છે એવી રીતે, અને બીજી વાત કે ક્રોધાદિકનું સ્વરૂપ ક્રોધાદિક ક્રિયા છે અને જાણન ક્રિયા પણ છે એમ જો સ્થાપી શકાતું હોય, એટલે એમ સિદ્ધ થઈ શકતું હોય, એવું જો સિદ્ધ થઈ શકતું હોય, તો જ્ઞાન ક્રોધમાં છે એમ કહેવાય, અથવા તો ક્રોધ જ્ઞાનમાં છે એમ કહેવાય. પણ એવું તો સ્થાપી શકાતું નથી, એવું સિદ્ધ કરી શકાતું નથી, કારણ કે જાણન ક્રિયા અને ક્રોધાદિક ક્રિયા એ બંને જુદા જુદા સ્વભાવે પ્રકાશે છે, ભિન્ન ભિન્ન સ્વભાવે પ્રકાશે છે. જાણન ક્રિયા અને ક્રોધાદિક ક્રિયા એ બંને ભિન્ન ભિન્ન સ્વભાવે પ્રકાશે છે, અને એ રીતે સ્વભાવો ભિન્ન હોવાથી વસ્તુઓ ભિન્ન જ છે. એટલે કે જ્ઞાન અને ક્રોધ બંને ભિન્ન જ છે. જ્ઞાન જ્ઞાનમાં છે, ઉપયોગ ઉપયોગમાં છે, ક્રોધ ક્રોધમાં છે. આ રીતે જ્ઞાનને અને અજ્ઞાનને, એટલે કે ક્રોધાદિકને આધાર આધેયપણું નથી, એકબીજાના આધારે રહેલા નથી. ક્રોધના આધારે જ્ઞાન નથી, જ્ઞાનના આધારે ક્રોધ નથી, અને જ્ઞાનને અને અજ્ઞાનને, એટલે ક્રોધ આદિ બધું જ આવી ગયું, એને એ રીતે આધાર આધેયપણું નથી. જ્ઞાન જ્ઞાનમાં છે, ક્રોધ ક્રોધ ક્રોધમાં છે. વળી વિશેષ સમજાવવામાં આવે છે કે જ્યારે એક જ આકાશને પોતાની બુદ્ધિમાં સ્થાપીને આકાશનો આધાર આધેયભાવ વિચારવામાં આવે, ત્યારે આકાશને બાકીના અન્ય દ્રવ્યોમાં આરોપવાનો નિરોધ જ હોવાથી, અર્થાંત અન્ય દ્રવ્યોમાં સ્થાપવાનું અશક્ય જ હોવાથી, બુદ્ધિમાં ભિન્ન આધારની અપેક્ષા પ્રભવતી નથી, ફાવી શકતી નથી, ઉદ્ભવતી નથી. શું કહ્યું? જો આકાશનો વિચાર કરીએ તો આકાશનો આધાર આધેય સંબંધ બીજા કોઈ દ્રવ્ય સાથે હોઈ શકે નહીં, એવો આરોપ થઈ શકતો નથી. આકાશમાં બધા દ્રવ્યો રહ્યા છે, આકાશમાં બધા દ્રવ્યો રહ્યા છે અવગાહન આપે છે, પણ કે આકાશ એ બધા દ્રવ્યોને કારણે છે? છ દ્રવ્યો ભગવાને કયા? જીવ, ભૂતગળ, ધર્માસ્તિકાય, આકાશ અને કાળ અધર્માસ્તિકાય, એમ છ દ્રવ્યો કયા? જીવ, ભૂતગળ, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ અને કાળ એમ છ દ્રવ્યો ભગવાને કયા છે? એમાં આકાશમાં બે ભાગ આપણે પાડ્યા, એમાં લોકાકાશ અને અલોકાકાશ. લોકાકાશની અંદર આ બાકીના પાંચે દ્રવ્યો રહ્યા છે. પાંચ દ્રવ્યો રહ્યા છે, પણ એ કઈ પાંચ દ્રવ્યો છે માટે કે લોકાકાશ છે, લોકાકાશને એનો આધાર છે એમ નથી. કોઈ કોઈનો આધાર નથી, બધા પોતપોતાના કારણે સ્વતંત્ર રીતે રહ્યા છે, એને કોઈનો આધાર નથી. એટલે આકાશનો અહીંયા વિચાર કરીએ તો કહે છે કે એનો આધાર આધેય ભાવ જો વિચારવામાં આવે તો આકાશને એ બાકીના જે દ્રવ્યો, બાકીના અન્ય દ્રવ્યો છે એની સાથે એવો આધાર આધેય સંબંધ થતો નથી. એટલે અહીંયા એમ સમજાયું કે જ્યારે એક જ આકાશને પોતાની બુદ્ધિમાં સ્થાપીને આધાર આધેય ભાવ વિચારવામાં આવે, કોનો? આકાશનો આધાર આધેય ભાવ વિચારવામાં આવે, ત્યારે આકાશને બાકીના અન્ય દ્રવ્યોમાં આરોપવાનો નિરોધ જ હોવાથી, અર્થાંત અન્ય દ્રવ્યોમાં સ્થાપવાનું અશક્ય જ હોવાથી, એટલે આકાશ અન્ય દ્રવ્યના આધારે એવું સ્થાપી શકાતું નથી. એટલે આકાશ આકાશને કારણે જ છે, આકાશના આધારે જ છે. આકાશના પ્રદેશો જુદા છે અને પેલા દ્રવ્યોના પ્રદેશો પણ જુદા છે, એટલે એકબીજાના પ્રદેશો જુદા છે, બધાની સત્તા પોતપોતાની જુદી છે, એટલે એકબીજાનો આધાર નથી. એટલે આકાશ જે છે એને અન્ય દ્રવ્યોમાં સ્થાપી શકાય નહીં. એટલે પછી બીજા ભિન્ન આધારની અપેક્ષા ઉદ્ભવતી જ નથી. આકાશને આકાશ સિવાય બીજા કોઈનો આધાર હોય એવી અપેક્ષા રહેતી જ નથી. આકાશને આકાશ સિવાય બીજા કોઈનો આધાર ની અપેક્ષા પ્રભવતી નથી, ઉદ્ભવતી નથી, ફાવતી નથી, એ વાત જ ઠરી જાય છે. અને તે નહીં પ્રભવતા એક આકાશ જ એક આકાશમાં જ પ્રતિષ્ઠિત છે. આકાશમાં ખરેખર તો આકાશ જ રહેલું છે. આપણે એમ કહીએ છીએ ને કે આકાશમાં બીજા દ્રવ્યો રહ્યા છે, પણ બીજા દ્રવ્યો ને આકાશ અવગાહન આપે છે, એટલે એ રહ્યા છે, પણ એ આકાશ આકાશમાં જ છે અને બીજા દ્રવ્યો છે એ પણ પોતે પોતાના પ્રદેશમાં જ પ્રતિષ્ઠિત છે. દરેક દ્રવ્ય પોતે પોતાના પ્રદેશમાં પ્રતિષ્ઠિત છે, એ કઈ બીજાના પ્રદેશમાં પ્રતિષ્ઠિત નથી, એમ બરાબર સમજી જવાય છે. એ બરાબર આપણને સમજાય છે. એક આકાશ જ એક આકાશમાં જ પ્રતિષ્ઠિત છે. આકાશ બીજા દ્રવ્યમાં પ્રતિષ્ઠિત નથી, કે બીજા દ્રવ્યના પ્રદેશો જુદા છે, આકાશના પ્રદેશો જુદા છે, એમ બરાબર સમજી જવાય છે. અને તેથી એવું સમજી જનારને પર આધાર આધેયપણું ભાસતું નથી. હવે જેને આવી સમજ છે એને પછી એક દ્રવ્ય માટે બીજા દ્રવ્યનો આધાર શોધવા જવાની જરૂર પડતી નથી. જેને આવી સમજ પડે છે એને બરાબર સ્પષ્ટ સમજાઈ જાય છે કે પર આધાર આધે પણ હોઈ શકે નહીં, એકને બીજાનું આધાર પણ હોઈ શકે નહીં. દરેક દ્રવ્ય પોતે પોતાના આધારે પોતાનામાં પોતાના સ્વરૂપે પ્રતિષ્ઠિત છે. આકાશ આકાશમાં જ પ્રતિષ્ઠિત છે, જીવ જીવમાં પ્રતિષ્ઠિત છે, પુદ્ગળ પુદ્ગળમાં પ્રતિષ્ઠિત છે. એક વસ્તુ છે તે પોતે પોતાનામાં પ્રતિષ્ઠિત છે, પોતાનામાં રહેલી છે. રહેવું પ્રતિષ્ઠિત છે એટલે રહેલું છે, પોતાના સ્વરૂપ સહિત પોતાનામાં પ્રતિષ્ઠિત છે. એટલે પરના આધાર આધેયપણું એમાં રહેતા નથી, એવું ભાસતું નથી કે એક દ્રવ્યને પરનું આધારપણું હોય એવું લાગતું નથી. બહુ સ્પષ્ટ થઈ જાય છે આ વાત. એવી રીતે જ્યારે જ્ઞાનની વાત હવે સમજાવે છે કે એક જ જ્ઞાનને પોતાની બુદ્ધિમાં સ્થાપીને જ્ઞાનનો આધાર આધેય ભાવ વિચારવામાં આવે. જ્ઞાન માટે આપણે વિચાર કરીએ કે જ્ઞાનનો આધાર આધેય ભાવ શું, એવો જ્ઞાનનો આધાર આધેય ભાવ વિચારવામાં આવે ત્યારે જ્ઞાનને બાકીના અન્ય દ્રવ્યોમાં આરોપવાનો વિરોધ જ હોવાથી બુદ્ધિમાં ભિન્ન આધારની અપેક્ષા પ્રભવતી નથી. બીજા આધારની અપેક્ષા રહેતી નથી અને તે નહીં પ્રભવતા તેવી અપેક્ષા ઉદ્ભવતી નથી. માટે એક જ્ઞાન જ એક જ્ઞાનમાં જ પ્રતિષ્ઠિત છે. જ્ઞાન જ્ઞાનમાં જ પ્રતિષ્ઠિત છે, જ્ઞાન બીજામાં પ્રતિષ્ઠિત નથી એમ બરાબર સમજી જવાય છે. અને તેથી એવું સમજી જનારને પર આધાર આધેપણું ભાસતું નથી. માટે જ્ઞાન જ્ઞાનમાં જ છે અને ક્રોધાદિક છે તે ક્રોધાદિકમાં જ છે. બહુ સરસ રીતે સિદ્ધ કર્યું, ક્રોધ ક્રોધમાં છે, ઉપયોગ ઉપયોગમાં છે. આ વાત બહુ સરસ રીતે સ્પષ્ટ કરી અને અમૃતચંદ્રાચાર્ય ભગવાને સમજાવી. આગળ કહે છે કે આ પ્રમાણે જ્ઞાનનું અને ક્રોધાદિક તેમજ કર્મ નો કર્મનું ભેદ વિજ્ઞાન ભલી રીતે સિદ્ધ થયું. જ્ઞાનથી આ બધા ક્રોધાદિક કે કર્મ કે નો કર્મ બધા જુદા છે એવું ભેદ જ્ઞાન આમ કરી શકાય છે. જ્ઞાન જ્ઞાનમાં જ છે એવો જેને નિર્ણય થયો છે એને જ્ઞાનને બીજે ક્યાંય પ્રતિષ્ઠિત થતું નથી લાગતું. જ્ઞાન જ્ઞાનમાં જ પ્રતિષ્ઠિત છે એવો દ્રઢ નિર્ણય થતાં એને સમ્યક જ્ઞાન થાય છે. કેમ કે જ્ઞાનમાં બીજું કંઈ નથી, જ્ઞાન જ્ઞાનમાં જ છે, એટલે પોતે ભગવાન આત્મા પોતે પોતામાં જ છે, બીજે ક્યાંય નથી. આ વિભાવ ભાવમાં પણ એ નથી તો પછી આ શરીર આદિકમાં તો ક્યાંથી હોય? કર્મમાં પણ નથી, નો કર્મમાં પણ નથી, અને આ રાગ દ્વેષના જે ભાવ છે એમાં પણ એ નથી. પોતે ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપ પોતે પોતાના સ્વરૂપમાં જ છે, જ્ઞાન જ્ઞાનમાં જ છે, ઉપયોગ ઉપયોગમાં જ છે, એટલે એ પોતે પોતામાં જ રહે છે, પોતાનું જ લક્ષ કરે છે. અને એમ થતાં એને સમ્યક દર્શન સમ્યક જ્ઞાન થાય છે. આ ભેદ વિજ્ઞાન દ્વારા સમ્યક દર્શન સમ્યક જ્ઞાન થાય છે. ભેદ પાડ્યો, કોનાથી ભેદ પાડ્યો? પોતે જ્ઞાન સ્વરૂપ છે તો જ્ઞાનથી બીજું બધું જુદું છે, રાગ એનાથી જુદો છે, રાગ કે દ્વેષ એનાથી જુદા છે. ક્રોધ આદિક શબ્દ મૂક્યો છે ને, એટલે ક્રોધ ક્રોધ માન માયા લોભ એમ બધા એમાં આવી ગયા, એટલે રાગ અને દ્વેષ બંને આવી ગયા. તો એમાં નથી આત્મા, એ ક્રોધાદિકમાં નથી અને ક્રોધાદિક આત્મામાં નથી, એટલે ભગવાન આત્મા એનાથી જુદો ભિન્ન છે. પોતે આ રાગ દ્વેષ ક્રોધ થી જુદો છે, એમાં એ નથી, એનું એ સ્વરૂપ જ નથી. આત્માનું એ રાગ દ્વેષ સ્વરૂપ નથી, આત્માનું શુદ્ધ સ્વરૂપ છે, એ જ્ઞાન સ્વરૂપ છે, તો એ જ્ઞાનમાં જ રહ્યો છે, બીજે ક્યાંય નથી. આ ભગવાન આત્મા જ્ઞાન સિવાય બીજે ક્યાંય નથી, પોતે પોતાનામાં જ છે, પોતાનું જ્ઞાન સ્વરૂપ છે, તો એ જ્ઞાનમાં જ છે, એમાં જ પ્રતિષ્ઠિત છે, એમાં જ રહેલો છે, એમાં જ એ સમાયેલો છે, એ બીજે ક્યાંય નથી, બીજે બહારમાં ક્યાંય નથી. એ શરીરમાં તો નથી, પણ એ આ રાગાદિકમાં પણ નથી, ક્રોધાદિકમાં પણ નથી. એમ એ પોતે બધાથી ભિન્ન પડે છે. હું ભગવાન આત્મા આ રાગથી જુદો, આ રાગને અને મારે કોઈ સંબંધ નથી. રાગના આધારે હું નથી, મારા આધારે રાગ નથી, રાગ મારામાં વ્યાપ્યો નથી, હું એનામાં વ્યાપ્યો નથી. એના પ્રદેશ જુદા, મારા પ્રદેશ જુદા, જ્ઞાન જ્ઞાનમાં છે. એવો જે વિચાર કરે છે અને એમાં એમ આગળ વધે છે, એ સમ્યક દર્શન પ્રગટ કરે છે. એટલે આ ભેદ જ્ઞાન દ્વારા એને સમ્યક દર્શન પ્રગટ કરવાનું છે, અને સમ્યક દર્શન થતા પછી એ ભેદ જ્ઞાન છે તે અનુભવ સહિતનું થઈ જાય છે, શ્રદ્ધા અનુભવ સહિતની થાય છે કે આમ જ છે, વસ્તુનું સ્વરૂપ આમ જ છે. ફરી ફરીને વિચાર કરવાનો છે એને, એ વાતને ફરી ફરી અને ઊંડા ઉતરવાનું છે, પોતે જાતે એ કરવાનું છે. એમ કરતા એ ભેદ જ્ઞાન થાય. રાગથી જુદો પડું, હું રાગ રૂપે નથી, રાગ મારા રૂપે નથી, રાગ અને મારું સ્વરૂપ તદ્દન ભિન્ન છે, મારે અને રાગને કોઈ સંબંધ નથી. એક વસ્તુ બીજી વસ્તુમાં નથી. શરૂઆત જ ત્યાંથી કરી, શરૂઆત કરી, કેટલી સરસ રીતે શરૂઆત કરી છે કે ખરેખર એક વસ્તુની બીજી વસ્તુ નથી, અર્થાંત એક વસ્તુની બીજી વસ્તુ કાંઈ સંબંધી નથી. અને એક પછી એક ક્રમમાં કેટલું સરસ રીતે સમજાયું. આ ભેદ જ્ઞાન કરવાની રીત છે. જેને ભેદ જ્ઞાન કરવું છે એને પોતે જાણીને જાણન ક્રિયા દ્વારા, એટલે જ્ઞાન દ્વારા, પોતે પોતાના જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્માનો નિર્ણય કરવાનો છે. પહેલું જે જાણપણું થાય છે એ દ્રવ્યાનુયોગના અભ્યાસ રૂપ થાય છે, એ વિકલ્પ સહિતની દશા છે. આ જાણપણું થયું ને, આ જાણ્યું ને કે જ્ઞાન જ્ઞાનમાં છે, આ જે જાણ્યું એ તો વિકલ્પ સહિત જાણ્યું છે. પણ પછી તો આગળ વધવાનું છે કે હું એનાથી જુદો છું, એમ ભેદ જ્ઞાન કરીને પોતાના સ્વરૂપનું લક્ષ કરવાનું છે કે પોતે પોતાનામાં જ છે, તો પોતે કોણ છે એનું તો લક્ષ કરવાનું છે. એમ થતા વિકલ્પ વિના નિર્વિકલ્પ ધ્યાનમાં પોતે પોતાને ધ્યાવે છે, ત્યારે એને સમ્યક દર્શન થાય છે. ભેદ જ્ઞાન સાનુભૂતિના પુરુષાર્થ વખતે આપણે ભેદ જ્ઞાનની વાત લીધી હતી. સાનુભૂતિ અને ભેદ જ્ઞાનને શું સંબંધ છે? પહેલા આ રીતે ભેદ જ્ઞાન કરવું અને પછી જ્યારે સાનુભૂતિ સ્વનો અનુભવ થાય છે પછી એ ભેદ જ્ઞાન બરાબર હંમેશને માટે થઈ જાય છે કે પોતે જુદો જ છે. પછી એને વારે વારે ભેદ જ્ઞાન કરવું નથી પડતું કે હું બધાથી જુદો છું. આ ભેદ જ્ઞાન એને થઈ જાય છે. એ ગઈ ગયા પછીથી ભેદ જ્ઞાન સતત રહે છે. ભાવાર્થમાં અહીંયા પંડિતજી સમજાવે છે કે ઉપયોગ તો ચૈતન્યનું પરિણમન હોવાથી જ્ઞાન સ્વરૂપ છે. ઉપયોગ, જ્ઞાનનો ઉપયોગ લીધો છે તે જ્ઞાન સ્વરૂપે છે. ઉપયોગ તો ચૈતન્યનું પરિણમન હોવાથી જ્ઞાન સ્વરૂપ છે. અને ક્રોધાદિક ભાવકર્મ, જ્ઞાનાવરણ આદિ દ્રવ્યકર્મ, શરીર આદિ નો કર્મ, એ બધાએ ઉદ્ગળ દ્રવ્યના પરિણામ હોવાથી જડ છે. ઉપયોગ છે કે ચેતન ભગવાન આત્મા એનું પરિણમન છે, ચૈતન્યનું પરિણમન છે, એટલે એ તો જ્ઞાન સ્વરૂપ છે. ઉપયોગ જ્ઞાન સ્વરૂપ છે, એ ચૈતન્યનું પરિણમન છે. જ્યારે આ તો બધા ઉદ્ગળ દ્રવ્યના પરિણામ હોવાથી એ જડ છે. ક્રોધ આદિક ભાવ કર્મ, જ્ઞાનાવરણ આદિ દ્રવ્ય કર્મ અને શરીર આદિ નો કર્મ એ બધાએ પૂતગલ દ્રવ્યના પરિણામ હોવાથી જળ છે. તેમને અને જ્ઞાનને પ્રદેશ ભેદ હોવાથી અત્યંત ભેદ છે. તેમને અને જ્ઞાનને પ્રદેશ ભેદ હોવાથી અત્યંત ભેદ છે માટે ઉપયોગમાં ક્રોધાદિક કર્મ તથા નો કર્મ નથી, અને ક્રોધાદિકમાં કર્મમાં અને નો કર્મમાં ઉપયોગ નથી. આ રીતે તેમને પારમાર્થિક પરમાર્થે આધાર આધેય સંબંધ નથી. દરેક વસ્તુને પોતપોતાનું આધાર આધેયપણું પોતપોતામાં જ છે, માટે ઉપયોગ ઉપયોગમાં જ છે, ક્રોધ ક્રોધમાં જ છે, કર્મ કર્મમાં જ છે, નો કર્મ નો કર્મમાં છે. આ રીતે ભેદ વિજ્ઞાન બરાબર સિદ્ધ થયું. કોનાથી ભેદ પાડવો હતો? જીવને. જીવને કોનાથી ભેદ પાડવો છે? એને બધાથી ભેદ પાડવાનો છે. જે એનું નથી, જે સ્વ સિવાય જે પર છે, એ બધાને એને પોતાથી જુદું છે એમ ભેદ જ્ઞાન કરવાનું છે. જે એને વિકલ્પો છે, જે એને ભાવ છે, જે વિભાવ ભાવ છે, રાગ છે, એ એનો નથી, એ સ્વરૂપ એનું હોઈ શકે જ નહીં, એ વાતનો એને પહેલા વિકલ્પ સહિત નિર્ણય કરવાનો છે કે ક્રોધ ક્રોધ મારો હોઈ શકે જ નહીં. કેમ કે ક્રોધ વસ્તુ જુદી છે, એના પ્રદેશ પણ જુદા છે, ક્રોધનું સ્વરૂપ પણ જુદું છે, અને આ જ્ઞાન એનું સ્વરૂપ જુદું છે, એના પ્રદેશ પણ જુદા છે. એટલે એનો એટલે જ્ઞાનનો અને ક્રોધનો કોઈ આધાર આધેય સંબંધ બની શકે જ નહીં, હોય જ નહીં. બંને પોતપોતાનામાં પ્રતિષ્ઠિત છે. જ્ઞાન જ્ઞાનમાં છે, જ્ઞાન જ્ઞાનમાં સમાયેલું છે, રહેલું છે, એમાં જ એની ઉપપત્તિ છે. જ્ઞાનની ઉપપત્તિ ક્રોધમાં નથી, ક્રોધની ઉપપત્તિ જ્ઞાનમાં નથી. બંનેનો એકબીજામાં અભાવ છે, બંને પોતપોતામાં જ છે. એ રીતે ભેદ જ્ઞાન કરતા એમ એ ભેદ જ્ઞાન કરતા જીવ સમ્યક દર્શન પ્રાપ્ત કરે છે. એટલે ભેદ જ્ઞાનની અહીંયા આ ગાથાઓમાં વાત કરવામાં આવી છે. હવે આ ગાથાઓ ઉપર ખૂબ તાત્પર્યપૂર્ણ વાત પૂજ્ય ગુરુદેવે કરી છે. કઈ રીતે ભેદ જ્ઞાન કરવું, એને માટે વધારે કઈ રીતે વિચાર કરવો, કેવી રીતે વિચારણા આગળ વધવી, એ બધું આપણને ગુરુદેવના પ્રવચનમાંથી મળશે. તો આ ગાથાઓ ઉપર પૂજ્ય ગુરુદેવના પ્રવચનમાંથી ઘણા અંશ આપણે હવે પછીના સ્વાધ્યાયોમાં લઈશું. આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ.
સુખધામ અનંત સુસંત ચરી દિન રાત રહે તદ ધ્યાન મહી પ્રશાંતિ અનંત સુધામય જે પ્રણમો પદ તે વર તે જય તે પ્રણમો પદ તે વર તે જય તે